ये पहला ले लिया। अनिल भाई,
जो कदी प्रगटपणे वर्तमान में केवल ज्ञानी उत्पत्ति थई नथी, पण जेना वचनना विचार योगे शक्तिपणे केवल ज्ञान छे एम स्पष्ट जाण्यु छे, श्रद्धापणे केवल ज्ञान थयुं छे, विचार दशाए केवल ज्ञान थयुं छे, इच्छा दशाए केवल ज्ञान थयुं छे, मुख्य नयना हेतुथी केवल ज्ञान वर्ते छे, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યભાત સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે જ સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો।
છેલ્લા ચાર પેરેગ્રાફમાં નમસ્કાર કર્યા છે, એ કોને નમસ્કાર છે? સત્પુરુષને। છ પદના પત્રની પ્રરૂપણા પછી સત્પુરુષને ચાર નમસ્કાર કર્યા છે, એ ચારેય નમસ્કારમાં સત્પુરુષની ઓળખાણ, સત્પુરુષની વિશેષતા, સત્પુરુષનું મહાત્મ્ય એક એક પેરેગ્રાફની અંદર જુદા જુદા દ્રષ્ટિકોણથી આપ્યું છે। સત જેને પ્રાપ્ત થયું છે, જે સતરૂપ થયા છે, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ વર્તે છે, કેવી અદ્ભુત દશા છે આ સત્પુરુષની અવસ્થા છે। બીજા શબ્દોમાં આપણે કહીએ તો અરિહંત અવસ્થા। એ સત્પુરુષની અવસ્થાને અહીંયા નમસ્કાર કર્યા છે, એમાં છેલ્લે એનું મહાત્મ્ય જ ગાયું છે। એ કેવળ જ્ઞાનના સંદર્ભમાં સત્પુરુષનું મહાત્મ્ય ગાયું છે કે સર્વ અવ્યા બાદ સુખનું કારણ કોણ? તો કે કેવળ જ્ઞાન। એ સર્વ અવ્યા બાદ સુખને પ્રગટ કરનાર છે, તો એ કેવળ જ્ઞાન કેનાથી પ્રગટે? એ કેવળ જ્ઞાન પામવાની યોગ્યતા કોના થકી જીવને પ્રાપ્ત થાય? સત્પુરુષ થાય। કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે અનંતનું પરિભ્રમણ થયું છે, પણ સત્પુરુષ મળ્યા નથી, અથવા તો સત્પુરુષ ઓળખ્યા નથી, મળ્યા હોય તો ઓળખ્યા નથી। જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે, આવું જેનું વચન એનું સામર્થ્ય, એનો યોગ ઘણીવાર થયો છે પૂર્વે, પરંતુ ઓળખાણ થયું નથી। આપણી પાસેથી સત્પુરુષ આવીને ચાલ્યા જાય, આવી જબરજસ્ત શક્તિ વિશ્વની એ ફરીથી આમાં મૂક્યું છે કે કદાચ આ કળિયુગ છે, વર્તમાન કાળ છે, જ્ઞાનીઓએ એને દુષ્મ આરો કીધો છે, એમાં કેવળ જ્ઞાનની પ્રગટ ઉત્પત્તિ નથી એમ માની લઈએ કે થયું જ નથી, હવે આ કાળે થાય નહીં, તો પણ એ કેવળ જ્ઞાનનો કેવળ નાશ નથી। એ કેવળ જ્ઞાનની વિદ્યમાનતા છે, એ અંગે એટલી સરસ વાત મૂકી કે શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે। આ સત્પુરુષના વિચારના યોગે, જેના વચનના વિચાર યોગે, ભલે ક્યાંય કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, કોઈ જાણતું નથી, કોઈને પ્રગટ થયું નથી, કોઈએ જોયું નથી, કોઈએ સાંભળ્યું નથી, શાસ્ત્રની અંદર આ વાત મૂકી છે, કળિયુગનું લક્ષણ કીધું છે, અને ક્યારેક 10 જે લોપ થયા છે બોલ એની અંદર કેવળ જ્ઞાન એવું અનેક આચાર્યોએ ગ્રંથમાં ગ્રથિત કર્યું છે। કૃપાળુદેવ અહીંયા એનું શાશ્વત તત્વ છે એટલે એનો બીજી રીતે નકાર નથી કરતા, જો કદી શબ્દ વાપરો, એમને માટે એ પ્રશ્ન નથી, સામાન્ય લોકો માટે છે કે શાસ્ત્રમાં આમ કીધું છે, આમ તો ભલે તમે કીધું એ પ્રમાણે માની લ્યો, ધારો કે કેવળ જ્ઞાનની પ્રગટ ઉત્પત્તિ થઈ નથી, માની લ્યો, જો એ કે છે આ કાળમાં મોક્ષ નથી એવું તારું પ્રતિપાદન તું તારી પાસે રાખ, અમારે નથી જોઈતું। આ પરમ પુરુષનો હુંકાર તો જુઓ, અનુભૂતિમાંથી બોલે છે. અરણકાર છે આત્માનો, સ્વરૂપના સાક્ષાત્કારનો. પોતે જે આત્મારૂપ જ છે, પોતે જે જ્ઞાન સ્વરૂપ છે, એ વળી એને માટે થઈને પ્રમાણની જરૂર છે બહારના, કે શાસ્ત્રમાં લખ્યું છે કે નથી લખ્યું. જેમ ક્ષયિક દશામાં લખ્યું હતું કે શાસ્ત્રમાં લખ્યું હોય તો ક્ષયિક દશા છે, ન લખ્યું હોય તો ન હોય. જો નથી તો અમે ગમે નથી. આ કોઈ એવો અદ્ભુત પુરુષ છે, આને સમજીએ, ઓળખીએ, નહીં તો આ પણ ચાલ્યા જશે. અનંતા પુરુષો આપણા જીવનમાંથી આવ્યા ને ચાલ્યા ગયા, કોઈ અસર ન થઈ. આપણે જ્યાં હતા કદાચ વધારે મિથ્યાત્વી થયા, કારણ કે મત ને માન્યતા આવા પુરુષના યોગે પણ જો ટળી નહીં તો બીજાના યોગે ક્યાંથી ટળે? દ્રઢ થાય એ તો પછી તો એમ થાય કે હું કહેતો તો એ જ સાચું, હું માનું છું સાચું. અનંત કાળ સુધી જીવનો આવરો ન આવે. અહીંયા એમણે કહ્યું છે કે જો કદી કેવળ જ્ઞાન સંબંધમાં જેટલા મતભેદ છે એના આઠેક પત્રોમાં પરમ કૃપાળુ દેવે એની ચર્ચા કરી છે, એ અત્યારે આપણે નહીં લઈએ. પણ આત્મસિદ્ધિમાં એને પોતાનો નિર્ણય આપ્યો છે, કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એ સર્વ પદાર્થની, સર્વ પર્યાય, ત્રિકાળની, ભવિષ્યની આ બધું દેખે છે, જાણે છે, આમ છે તેમ છે, એના જ્ઞાનમાં ઝડકે છે. આ બધી બાહ્ય વ્યવહારની વાતો છે, એનું મહાત્મ્ય સમજાવવાની વાતો છે. એવું કેવળ જ્ઞાન અત્યારે કદાચ કોઈને પ્રગટ ન હોય, પણ પોતાના સ્વભાવનું જ જ્ઞાન વર્ત્યા કરે, આ કેવળ જ્ઞાન મુખ્ય નયના હેતુથી છે. આ કેવળ જ્ઞાન મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાનનું આ સ્વરૂપ છે. બાહ્ય નહીં, બાહ્ય મહાત્મ્યથી કેવળ જ્ઞાનની ઓળખ ન થાય. કેવળ જ્ઞાનની ઓળખ આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનમય જ વર્તે છે, જ્ઞાન સિવાય કશું નહીં. આ એની કેવડીની સ્થિતિ છે. તો કે જેના વચનના વિચાર યોગે, પેલા તો એના વચનો વાંચીને અમને શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે એ શ્રદ્ધામાં આવી ગયું કે ના, આત્માનું અખંડ જ્ઞાન આત્માને વર્તી શકે છે. આપણને પ્રશ્ન થાય કે અમારું મન જરાય સ્થિર રહેતું નથી, અમે ક્યારે પણ સ્વભાવમાં સ્થિર થઈ શકતા નથી, એટલે કદાચ આવી સ્થિતિ હશે જ નહીં. એ એવા જીવો છે કે જેને એમ લાગે છે કે મન એ જ આત્મા છે, આવી ભ્રાંતિમાં, આવી ભ્રમણામાં એ છે. ભાઈ મનમાં વિકલ્પો આવે છે, પણ ભેદ જ્ઞાનની અંદર મન વચન કાયાથી હું ભિન્ન છું, એ પણ મારા નથી, મન પણ મારું નથી, વચન પણ મારું નથી, કાયા પણ મારી નથી, હજુ એટલી વાતથી નહીં ભેગું થાય, એનાથી હું ભિન્ન છું. એટલે પોતાનું અસ્તિત્વ આ ત્રણેય તત્વથી ભિન્ન છે, મનથી, વચનથી અને કાયાથી. હવે આ વિચારની શ્રેણીમાં પડવું પડે. મન વચન કાયાને કેન્દ્રમાં રાખીને વિચાર ન થાય, મારે આત્મવિચાર કરવો છે તો મન વચન કાયાથી ભિન્ન એવું તત્વ હું છું અને હું અહીંયા જ છું, કાયાની બહાર નથી, મનની બહાર નથી, વચનની બહાર નથી. આવી ભેદ જ્ઞાનની અંદરની વિચારની આ તાકાત છે, અને ભેદ જ્ઞાન આત્માના જ્ઞાન સ્વભાવના આધારે, જ્ઞાન શક્તિના આધારે થાય છે. તો હું આત્મા છું તો જ્ઞાન છે કે નહીં? તો જ્ઞાન છે, એ મારી મૂડી છે. તો આત્માથી આત્માને જાણવાનો છે, આત્માથી આત્મામાં રમણતા કરવાની છે, આત્મા વડે આત્માનું ધ્યાન ધરવાનું છે. એટલે મન વચન કાયા કોઈ ઉપયોગી ન થાય, કેમ કે એનાથી તો એનું અસ્તિત્વ ભિન્ન છે. તો પેલા શક્તિ પણ એ કેવળ જ્ઞાન, એનામાં આટલી બધી શક્તિ છે કે મન વિના પણ એનું જીવન છે. કઠિન વિષય આપણને કે મન વિના કે, હા, મન વિના પણ જીવનું જીવત્વ છે એમ સ્પષ્ટપણે જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. ભલે મને અત્યારે એ દશા વર્તતી નથી, પણ હું કેવડી સમાન સિદ્ધ છું. મારામાં પણ આ જ શક્તિ અંતર્નિહિત છે. જે જ્ઞાન સિદ્ધ ભગવંતોએ આવિર્ભાવ કર્યું છે તે જ જ્ઞાન મારામાં છે. કૃપાળુદેવે શું લખ્યું છે? જે જ્ઞાનથી મહાવીર દેવે આ જગતને જોયું હતું તે જ્ઞાન સર્વે જીવોમાં વિદ્યમાન છે, પણ આવિર્ભાવ કરવો જોઈએ. તો મહાવીરમાં જે જ્ઞાન હતું, જે જ્ઞાનથી મહાવીરે જગતને જોયું, એ જ જ્ઞાન સર્વ જીવોમાં છે, સર્વ આત્માઓમાં છે. આ તો એના બુદ્ધ વાક્યોમાં આવે છે, લગભગ 28મો કે એટલું જ પાત્રમાં, પ્રારંભિકમાં. પણ આપણે આવું ચૂકી જતા હોય છે બધું. આપણો સ્વાધ્યાય ચૂકી જવાનો, અટકી જાય ત્યાં, વિચાર કરે અને યાદ રહે તો સમજે કે મારા જેવો કોઈ જ્ઞાની નહીં, હોશિયાર નહીં, ચતુર નહીં, ડાયો નહીં, મને આ બધું યાદ છે. શું કામ છે તારે યાદ રાખીને? બસ હું જાણું છું, એનો એક અહંકાર થઈ જાય, એક સ્વચ્છંદ જાગે, સૂક્ષ્મ આગ્રહ પકડાઈ જાય. સ્વચ્છંદના આગ્રહો એટલા બધા સૂક્ષ્મ છે કે જીવમાં જો ચિત્તની નિર્મળતા ન આવે તો એને પોતાનો સ્વચ્છંદ પણ દેખાય નહીં. આજે વાત કરી ને, પોતાના દોષ પણ પોતાને જણાય નહીં. પોતાના દોષનું દર્શન થવું એ બહુ શુદ્ધ અવસ્થા છે, ચિત્તની નિર્મળ અવસ્થા છે. કે નહીં, આ મારા ધ્યાનમાં નહોતું. સાધના એ જ થાય કે પોતાના દોષ ધ્યાનમાં આવતા જાય અને આગળ વધતો જાય. આ તો જુદા જુદા ઉપક્રમ કર્યા કરે ને, જૂના દોષનું એકેનું નિરસન ન થાય અને પછી કંઈક આઠા વખત તે આમ કરી છે તો કેમ પરિણામ આવતું નથી? શેનું પરિણામ આવે? શેનું પરિણામ આવે? પોતાના દોષનું દર્શન થતું જાય. શ્રદ્ધા પણ એ કેવળ નામ થયું છે. આવી શ્રદ્ધા પાકી કે હું જ સિદ્ધ સમાન કેવડી છું, વિચાર દશાએ કેવ જ્ઞાન થયું છે અને અંદરથી એક આશા જાગે કે મારા વિચારથી તો હું કેવ જ્ઞાન પહેલા લઉં, ઉપયોગ દશાએ પછી આવશે, પણ વિચાર દશાએ કેવ જ્ઞાન. અને વિચાર દશાના કેવળ જ્ઞાનની અંદર એ જો આ જગતની પંચાયતમાં પડે કે આ જગત ને આખો લોક ને એના તમામ પદાર્થો ને એની બધી પર્યાયો ને એ ત્રણેય કાળની પર્યાયો ને એ બધી મને જણાય, આ કેવળ જ્ઞાનની દિશા નથી. બધાની વચ્ચે હોવા છતાં કેવળ હું મારા આત્માને જાણું, કેવળ હું મારા આત્મામાં જ સ્થિર રહું, આ વિચાર દશા એ કેવળ જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાનનો આવિર્ભાવ મને થતો જાય તેમ હું જ્ઞેયથી છૂટો પડતો જાઉં. આ જ્ઞાન થવાનું લક્ષણ. જીવને જેમ જેમ જ્ઞાન થાય તેમ તેમ એ જીવ પારમાર્થિક જ્ઞાન થયું હોય તો એ જ્ઞેયથી છૂટો પડે, જ્ઞેય અને જ્ઞાન ક્યારેય એક નથી. હું મારા ઘરને જાણું છું. જ્ઞાન ક્યારે કહેવાય? કે ઘરથી હું ભિન્ન છું એવું પણ અંદર પ્રતીતિ થાય ત્યારે. આ મારું ઘર છે, હું ક્યારેય ન ભૂલું, કોઈનું નથી, કોઈ ગમે એ કહે ને. જ્ઞેય સુધી, જ્ઞેય સાથે જ્યાં સુધી એકત્વ બુદ્ધિ છે, મોહ બુદ્ધિ છે, રાગ છે, ત્યાં સુધી જ્ઞાન થયું ન કહેવાય. વાત બેસે છે? જ્ઞાન જ્ઞેયથી છૂટું પડે ત્યારે જ્ઞાન થયું એમ સમજવાનું. ત્યાં સુધી એ જો છૂટું ન પડે ને એકત્વ બુદ્ધિ કરે જ્ઞેય સાથે તો એ અજ્ઞાન છે. જ્ઞેય સાથે આ પુસ્તક મારું છે, મને રાગ થયો, મોહ થયો, મમત્વ થયું, કોઈ નહીં લેવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, આ જ્ઞાન થયું કહેવાય કે અજ્ઞાન થયું કહેવાય? પુત્ર મારો છે, ભાઈ મારો છે, સ્ત્રી મારી છે, પુરુષ મારો છે, આ જ્ઞાન થયું કે અજ્ઞાન છે આ બધું? અનિલભાઈ, આપણને એક સાદી આવી સમજ કે જેટલું હું જાણું એનાથી જુદો પડું, એનાથી મારી ભિન્નતાને પકડી લઉં, કે મેં એને જાણ્યું ને એનો મતલબ એ કે એનાથી હું એ પદાર્થ મારો નથી. એના ઉપરની પરમાં નિજ બુદ્ધિ જે થતી હતી એ તૂટી ગઈ. પરમાં નિજ બુદ્ધિ તૂટી ગઈ. નિજમાં નિજ બુદ્ધિ થાય એ છૂટવાનો, મુક્તિનો માર્ગ છે. પરમાં નિજપણાનો ભાવ થાય આ અજ્ઞાનની નિશાની છે. કૃપાળુદેવ સાદી ભાષામાં લખે, જીવનો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. હવે પરને પોતાનું ક્યારે માને? જ્યારે જાણે ત્યારે માને. જે જાણતો, આપણા જગતમાં તો પર અનંત પદાર્થ પડ્યા છે, આપણે જાણતા નથી, કાંઈ માનતા નથી. આપણે ક્યાં કંઈ ખબર છે? આપણા ક્ષેત્રની બહાર તો કેટલા પદાર્થો પડ્યા છે, એમાં ક્યાં આપણી માન્યતા છે કે આ મારું છે? અમદાવાદમાં, મુંબઈમાં, અહીંયા ત્યાં, વિદેશમાં ક્યાંક પડ્યું હોય તો કંઈ મારું છે એવો ભાવ આપણે ખબર જ નથી, જાણતા જ નથી. પણ ક્યાં આપણું મારાપણું છે? જ્યાં જાણપણું છે ત્યાં. જ્યાં આપણું જાણપણું છે ત્યાં મારા તારાપણું આપણું છે. હવે જ્ઞાનનું લક્ષણ એ છે કે તે જે પદાર્થને જાણ્યો એ જ્ઞેય થયું તારું. તે એટલા માટે જાણ્યો કે તારાથી ભિન્ન છે માટે જાણ્યો. તું જાણનાર થયો, તું જાણનાર થયો ને એ પદાર્થ જ્ઞેય પદાર્થ થયો, માટે તારાથી ભિન્ન છે. આ વિચાર દશા એ કેવળ જ્ઞાન. અંતિમ શુદ્ધ કેવળ જ્ઞાન મને ત્યારે જ થશે કે જ્યારે મને થશે કે હું મારા શરીરથી પણ ભિન્ન છું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદ. આ જ્ઞાનીની ઉત્કૃષ્ટ જેને કહીએ દશા છે કે જ્યારે પરમ કૃપાળુદેવ લખે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. આ વાક્ય તો વાંચ્યું પણ ભાવધારા શું થઈ, આપણી પરિણતિ શું થઈ? આપણો વધતો છે ને, આપણા વાંચવાની પરિણતિ શું થઈ? કોક વાર એમ થાય કે ધૂની હશે એ. કૃપાળુદેવને પોતે દેહધારી છે એને માંડ યાદ આવે. જે દેહમાં એ રહે છે, જે દેહ થકી ક્રિયા ચાલે છે, એને આ પુરુષ કહે છે કે અમે દેહધારી છીએ, અમને દેહભાવ દેખાડવો પાલવતો જ નથી. તો ક્યાં રહ્યો છો તમે, શેમાં રહ્યો છો? ત્યારે થાય કે હું મારામાં નથી, હું જ્ઞેયમાં છું. અને જ્ઞેયથી છૂટો પડી ગયો, દેહ તે હું નથી, દેહમાં છું, દેહની સાથે છું, છતાં દેહથી ભિન્ન છું. દેહની બહાર ક્યાંય નથી, છતાં દેહથી ભિન્ન છું. કેટલી બધી અદભુત આ વિચાર, જેને કહે ને વિચાર કરો, ચિંતન કરો, અનુપ્રેક્ષા કરો, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. અમને પણ આજે આ કેવળ જ્ઞાન વર્તે છે. આવું આપણને થાય કે જ્યારે જ્યારે હું જગતથી ભિન્નતા અનુભવીશ, એ કેવળ જ્ઞાનનું લક્ષણ છે. જેટલા મારે છૂટવાનું છે, સેના છૂટવું છે? જગતથી છૂટવું, જગતથી છૂટવું, બોલ બોલ કર્મને છૂટવું છે. એટલાથી જેનાથી હું બંધાયો છે એના જ છૂટવું છે, જેનાથી મારા પણ જેના જ છૂટવું, બાકી શું કામ છે? મારે અમેરિકા છૂટવું છે, રશિયા છૂટવું છે, નેધરલેન્ડથી છૂટવું છે. અરે તારે, તને કોણે પકડ્યો છે ને તે ક્યાંને પકડ્યો, તને કંઈ ખબર નથી. જીવ ક્યાં બંધાયો છે? જેને પોતે જાણે છે એનાથી. જેના વિચારમાં કોઈ પદાર્થ છે એનાથી બંધાયો છે. આ વિચાર દશા એ કેવળ જ્ઞાન. એટલે હું જે વિચારું છું ને એના પ્રત્યે મને મમત્વ હતું, એ મને ખબર પડી કે એ મારાથી ભિન્ન છે, અને હું એનાથી, હવે એ ભિન્ન છે એના કરતાં વધારે સારો શબ્દ, હું એનાથી ભિન્ન છું. આ તે હું નહીં, આ સમસ્ત જગત જણાય તે હું નહીં. બસ આ વિચાર દશાએ પોતાને આ કેવળ જ્ઞાનની વૃદ્ધિ શુદ્ધિ થતી જાય. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. આ વચનો વાંચતા એમ થાય, હે પ્રભુ, અમે પણ કેવળ જ્ઞાનની નજીક જઈએ. જ્ઞાન પાંચ પ્રકારના, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવેય જ્ઞાન અને કેવળ જ્ઞાન. પણ મુક્તિ માટે કયું જ્ઞાન આવશ્યક છે? કેવળ જ્ઞાન. એમાં કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય કે ન થાય, અવધિ જ્ઞાન થાય કે ન થાય, મન પરિવે જ્ઞાન હોય કે ન હોય, કેવળ જ્ઞાન વિના ચાલે? તો ઈચ્છા શેની હોવી જોઈએ? તો આને રિદ્ધિ સિદ્ધિની ઈચ્છા થઈ જાય. કેવળ જ્ઞાનની ઈચ્છા, બસ અમને કેવળ જ્ઞાન, સાચું ઈચ્છા આ છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, ભવાંતરનું જ્ઞાન હોય કે ન હોય. કેટલા ભવ પછી મોક્ષ હશે? અમે ક્યાં હતા? કેટલા ભવ હજી અમારા બાકી છે? કેવો મીંડો છે ચારે બાજુ કુગુરુના ટાટિયા ખેંચવા. અમારી શું દશા છે, શું ગતિ થશે? અમારા સ્વજન ગુજરી ગયા ને, જઈને પછી કે સાહેબ એની શું ગતિ, ઈચ્છેલે આમ હતું ને તેમ હતું ને. કૃપાળદેવને પૂછ્યું છે, કૃપાળદેવ કે મૂકો એ લાપ, હવે અનંત કાળના ચક્રાવામાં એ કોઈ દી હવે તમારી સાથે આવવાનો, તમે કોઈ દી ઓળખી શકવાના નથી. એક જીવ એકવાર ગયો, અને આજે પણ આપણે અનંત કાળમાં અનંત જીવો સાથે સંબંધો બાંધીને છોડીને આવ્યા છીએ. કેની યાદી છે? કોનું સરનામું છે? કેની સ્મૃતિ છે? કેના લેણા દેણા બાકી છે? અને જેના હશે એ તમારા ઘરની અંદર જંતુ રૂપે હશે, ચાકર રૂપે હશે. ક્યાં ઓળખો છો? શક્ય જ નથી. આવી કેવળ જ્ઞાન મને શુદ્ધ થવું જોઈએ, મને મારા આત્માની શુદ્ધિ જોઈએ છે. મોક્ષ કયો નિજ, આ ઈચ્છા આવી હોવી જોઈએ. જ્ઞાનની ઈચ્છામાં મને બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય, હું આને જાણું ને, આ ગાથાઓ જાણું ને. અરે પણ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પ્રભુએ લખ્યું છે. કદાચ એકાદું શાસ્ત્ર રહી ગયું તો રહી ગયું, અને એમાં જો એ કોકે વાંચ્યું હોય ને એમ કહે કે ઓહો એની અંદર તમ ક્લિયર કટો આત્મા આપી દીધો છે, આને એમ થાય કે એને મેળવી ગયો અને હું આ બી અભર ખા જાગે. એ ન કે એ શાસ્ત્રમાં જે લખ્યો છે ને એ આત્મા મારી પાસે છે, એ હું જ છું. મારે તો મારી શુદ્ધતા કરવી છે, એમાં એ બધા શાસ્ત્રો આવી જવાના છે. તો એ ઈચ્છા દશા એ કેવળ જ્ઞાનની ઈચ્છા નથી કરતો, કે મારું જ્ઞાન અત્યારે મિશ્ર જ્ઞાન છે, કેવળ માત્ર જાણવાપણું જ એ જ્ઞાન નથી. એની સાથે રાગ છે, એની સાથે મોહ છે, એની સાથે મમત્વ છે, એની સાથે મારાપણું છે. આ મારું જ્ઞાન અત્યારે અશુદ્ધ થયેલું છે, કશાયથી જોડાયેલું છે, મોહથી અવરાયેલું છે. આ મોહ રહિતનું જ્ઞાન મારું શુદ્ધ હોય. ઈચ્છા ઘણીવાર લોકોને મોક્ષની પણ સાચી ઈચ્છા હોતી જ નથી, મુક્તિની ઈચ્છા પણ સાચી નથી હોતી. શું કામ ધર્મ કરવો છે તો આ આડા આવે છે ને, આ આડા આવે છે ને, આ મને ન મળે ને, આવતા ભાવમાં આપણે નિરાતે રહીએ ને બોલો. હજી એને સંસાર સુખી કરવો છે, એને સંસાર સુધારવો છે, કે આ ભાવે તો આ ન મળ્યું પણ આવતે ભાવે મળે. અમે તો ક્યાંય જવા પાયમાં નથી, આ તમારા આશરે આવ્યા, હવે જાઓ બધે ભટકો, 14 રાજલોક છે, એમાં ક્યાં અમારી જરૂર હતી. આવા આવા અભરખા કરી અને એનું મોક્ષની યાત્રા માત્ર લૌકિક ઈચ્છાઓ અને એસણાઓ ઉપર. કેવળ જ્ઞાનની ઈચ્છા નથી, મને કેવળ નિજ સ્વરૂપ પ્રાપ્ત થાય એ સિવાય નહીં. જ્ઞાનનું આ સ્વરૂપ છે કે હું જ્ઞાનમય છું, મને કેવળ જ્ઞાન મળે, એમાં શાસ્ત્ર જ્ઞાન પણ નહીં. તો રુસ્તુસ્તિ પણ મુનિ કેવળ જ્ઞાનને પામે છે. શાસ્ત્ર જ્ઞાન એનો આધાર નથી, દિશા મળે શાસ્ત્રથી, બધી દિશા મળે. આ વિચારવાની દિશા પણ શાસ્ત્રથી મળે, પણ એની વળગણા, એનો અભિનિવેશ, એનો આગ્રહ, એનો મત, એની માન્યતા એની સાથે જોડાવાય નહીં. જો એની સાથે જોડાયા, મોહ થઈ ગયો, કંઈક વાંચીને ઓહો થઈ ગયો, ગયા તમે. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, પછી શબ્દ આખો પલટાઈ ગયો, ભાષા પલટાઈ ગઈ. આટલું રેખા પછી વિચાર દશાએ, શ્રદ્ધા દશાએ, શક્તિ પણ ઈચ્છા દશાએ, અને પછી કે છે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. આખી વાત પલટાઈ ગઈ. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. શું કરશું, શું અર્થ? પણ મુખ્ય નહીંના હેતુથી એટલે કયો, શું દ્રષ્ટિ? હા, પણ નિશ્ચય નહીં એટલે શું? એને મુખ્ય નહીં છે, હું જ્ઞાન સ્વરૂપ જ છું, એટલે જ્ઞાનમાં જ છું હું. અત્યારે અમે જ્ઞાનમાં જ સ્થિત છીએ. આ અવિચ્છિન્નપણે નિરંતર આ બધું, પણ મુખ્ય નયના હેતુથી. મુખ્ય એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ મુખ્ય નય છે. બાકી ઉપનય છે કે અમે જગતને જાણીએ, પદાર્થને જાણીએ, એની ત્રણ લોકની પર્યાયને જાણીએ, આ બધું અમારા જ્ઞાનમાં ઝડકે, આ ઉપનય છે. મુખ્ય નય છે કે કેવળ અમે અમારા સ્વભાવમાં જઈએ, આ બધું જાણીએ તો પણ અમે અમારામાં જ રહીએ, અમે ક્યાંય ન જઈએ, અમારી પૂર્ણતામાં રહીએ, એમાં જ લીનતા, એમાં જ રમણતા. કેમ કે અનંત અભ્યાસ સમાધિ સુખ એ આત્માની અંદર જ છે. આ બહારમાં જઈએ એ તો દુઃખનું કારણ છે. મુખ્ય ને આ છે કે અમે સ્વરૂપમાં સ્થિર થઈએ. તો એ સ્થિતિ અત્યારે અમારી છે. આ લખ્યું ત્યારે અમે આ લખ્યું મુનિ, તમને આ પત્રો લખીએ છીએ ત્યારે અમે અમારા આત્માની બહાર નથી. આ છ પદ. હવે આ કેવડીની વાણી કહેવાય કે નહીં? કેટલી અદ્ભુત વાત પ્રભુએ તેની કહેવાની શૈલી કેવી છે કે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. પોતાના સ્વરૂપ સાથેની એકતા એ મુખ્ય નય છે કેવળ જ્ઞાનનો. એ દશા અત્યારે અમને વર્તે છે. તે કેવળ જ્ઞાન, આવું કેવળ જ્ઞાન જે સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે જીવ સહજ માત્રમાં પામવા યોગ્ય થયો, આવું અવ્યાબાદ સુખને પ્રગટ કરનાર આ કેવળ જ્ઞાનની તાકાત જ્યારે જીવ પોતામાં જ સ્થિત છે ત્યારે અવ્યાબાદ સુખમાં સ્થિત છે. પોતાનું સુખ પોતામાં જ છે, પોતે સુખનું ધામ છે, અનંત સુખનું ધામ છે, એમાં જ સ્થિત છે. આવું અવ્યાબાદ હવે એને જગતની કોઈ શક્તિ બાધ્ય કરી શકે એમ નથી, બાધા ઉત્પન્ન કરી શકે એમ નથી. આવું સુખ જે પદાર્થમાંથી ક્યારેય મળ્યું નથી, જગતના સંયોગમાંથી ક્યારેય મળ્યું નથી, મળવાની કોઈ સંભાવના નથી. સુખનો સ્ત્રોત નિરંતર છે. એ જેના યોગે સહજ માત્રમાં જીવ પ્રામવા યોગ્ય થયો, આવા પુરુષનો યોગ થયો અને સહજ માત્રમાં અનાયાસે માત્ર એમના દર્શનથી, માત્ર એમના સાનિધ્યથી, માત્ર એમની ચૈતન્ય દશા ઓળખવાથી, માત્ર એમની ચૈતન્ય ચેષ્ટાઓનું અવલોકન કરવાથી જીવ પામવા યોગ્ય થયો. જીવમાં પણ એ તાકાત, એ શક્તિ એ આવી કે એ પણ કેવળ જ્ઞાન, એ પણ આવી દેહાતીત દશા પામી શકે છે, એ પણ આવી નિર્મોહી નિર્લેપ અવસ્થા મેળવી શકે છે. માત્ર એને જોઈને એને શ્રદ્ધા થયું કે અહો, આત્મતત્વની, ચૈતન્ય તત્વની આ તાકાત, અને એ ચૈતન્ય તત્વ અને મારું ચૈતન્ય તત્વ ભિન્નતા તો છે નહીં, તત્વ તો હ. અને જીવની અંદર જે સાધના છે, જે પૂર્વ સંસ્કારો છે, જે એની મુમુક્ષુતા છે, જે એની જિજ્ઞાસા છે, આ શક્તિ જગાવે છે, વિસ્ફોટ થાય છે. ગૌતમ શું સમજ્યાતા હજી મહાવીર પાસે જઈને? પહેલા દ્વાદશાંગ એની રચના તો પછી કરી, એમણે કરી, ત્યાર પહેલા એને ક્યાં બોધ, જૈન ધર્મના કયા ચોપડાનો બોધ હતો? અને એણે કહ્યું કે પ્રભુ જીવ છે, આત્મા છે, તમેવ સચ્ચમ નિશંકમ જમ જીણે હિ પવૈયમ. હે પ્રભુ, આપ જે કહો છો તે જ સાચું છે, તે નિશંક છે, તે સત્ય છે. માત્ર મહાવીરનું સાનિધ્ય જીવતી જાગતી ચેતનાને જ્યારે ઓળખે, એની પાસે દ્રષ્ટિ હતી, ગૌતમ પાસે યોગ દ્રષ્ટિ હતી, જીવની પાત્રતા હતી. આ જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, ત્યારે આવી પોતાની સહજ પામવા યોગ્ય યોગ્યતા તો હતી જ, માત્ર હવે વાર કેની હતી? આવા કોઈ સત્સંગની, યોગની. દીવો તૈયાર છે, દિવેલ તૈયાર છે, વાટ તૈયાર છે, પણ હજુ પ્રગટ થયો નથી. ક્યારે થાય? એક પ્રગટ દીવાની પાસે તું સમીપ લઈ જા, એનો સ્પર્શ થાય, અને જેવો એ પ્રજ્વલિત છે એવો તારો દીવો પણ પ્રજ્વલિત થશે. આપણી આત્મચેતના અત્યારે એ આ અવસ્થામાં છે. આ સાધનાની તૈયારી છે, આ સાધકની તૈયારી. આને કૃપાળુ દેવે એક જ શબ્દ મુમુક્ષુતા વાપર્યો છે કે મુમુક્ષુતા વિના મોક્ષ ન હોય. આજે એટલી બધી વાતો શરૂ કરી દીધી છે મોક્ષ માટેની, એટલા બધા આપણે આગળ મોક્ષને માટે થઈને ભાષામાં વિદ્વાન થઈ ગયા છે કે કૃપાળુદેવનું એક વાત યાદ નથી બેસતી કે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ભલા માણસ શું ખોટે ખોટા મૈંડા છો ચારે બાજુ, નથી ત્યાગના ઠેકાણા, નથી વૈરાગના ઠેકાણા. મોહથી, રાગથી, આડંબરથી, દંભથી આ બધા જીવનના ઉપક્રમો ચાલે છે. આને ને મોક્ષને શું સંબંધ? આ વિતરાગતાનો માર્ગ છે. આની શરૂઆત વિરતીથી થાય. વિરક્તિ આવે, વૈરાગ્ય જાગે, જગત પ્રત્યેની ઉદાસીનતા થાય, એવા સમયે એવી જીવની પાત્રતા અને આવો કોઈ અલગારી પુરુષ મળે પામી જાય. આનંદ ગણને મળવા વાળા કઈ ઓછા નહોતા. યશો વિજય જયારે ગયા મેળતામાં, ત્યારે એને પૂછ્યું લોકોને કે ભાઈ આનંદ ગણને તમે જોયા છે? ક્યાંય આવે છે? કંઈ કરે છે? ગામવાળા કીધું આવે છે, અઠવાડિયું થાય એટલે આવે. અહીંયા એનું આ સ્થાન છે દર્શન કરવાનું. આમ ક્યાંય રખડતા હશે જંગલમાં, બાવો છે કે? તો કેટલાય જોયા હતા, પણ આનંદગન મળીને બીજો આનંદગન તૈયાર થયો. દીવાથી દીવો પ્રગટો, યશો વિજય તૈયાર હતા. એનો દીવો તૈયાર હતો, એનું કોડિયું તૈયાર હતું. મને કોઈ એવો આનંદગનની વાટ બતાવો. આનંદગન પ્રગટ થાય છે. કૃપાળુ દેવના દર્શનથી કેટલાય જીવોને આ રીતનું સમ્યક દર્શન થયું. તૈયારી છે પોતાની, આ મુમુક્ષુતા છે, આ ભૂમિકા છે, આ ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન છે. ભલે મુખ્યને એના હેતુથી નથી, કૃપાળુના વચન યોગે શક્તિપણે કેવળ જ્ઞાન, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન, વિચાર દશાએ કેવળ જ્ઞાન, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન. એ થાય કે નહીં સુમિત્રાબેન? અને એ કેવળ જ્ઞાનનું લક્ષ એ જ કે જ્ઞાન ત્યારે જ થયું કે જેને હું જાણું એનાથી હું ભિન્ન, બધાને જાણવા છતાં હું બધાથી અલિપ્ત રહું. આ મારા કેવડી ત્રણ લોકને જાણે પણ ક્યાંય એનો સ્પર્શ મોહનો નહીં, મમત્વનો નહીં. એ તો જડ કમળવત છે. એ જાણે બધું છતાં ક્યાંય જોડાતા નથી. અને હું જાણું થોડું અને મારો સંસાર પાર વિનાનો છે. આ દશાનો ફરક છે. મહત્વ તો આપણું એ છે એની અંદર કે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. એ શબ્દ એને વર્તે છે મૂક્યું છે, એ પહેલાં નહોતું, એને ચેક્કો મારીને લખ્યું છે મૂળ હસ્તપ્રતની અંદર વર્તે છે. જ્યારે આ પત્ર વાંચીએ ત્યારે એમ લખે, આપણને લાગે કે પત્ર લખનારની દશા કઈ હતી. આ પત્રો લખનારની તે સમયની, તે સમયની દશા કઈ હતી. બસ આટલી અંદર પ્રતીતિ આવે, ઓ આ મારા પ્રભુએ લખ્યું છે. અને મારા પ્રભુ તો પોતાના અસ્તિત્વમાં લીન હતા, આત્મ સ્વરૂપમાં લીન હતા. તે સમયે એને કોઈની સાથે ક્યાંય મોહ જોડાણ નહોતું અને આ રીતે નિર્લેપ ભાવથી લખ્યું છે. આ વાણી એની પરમાર્થ વાણી, આ એની પરાવાણી છે, લૌકિક વાણી નથી. આ ભાવ થાય તો આપણને આ છ પદની શ્રદ્ધા ખૂબ થાય અને સપ્રમાણ થાય. અને આ પુરુષના વચને આપણે આત્માનો નિશ્ચય કરવો. ગમે તે ગ્રંથના આધારે થશે તો પણ અધૂરો થશે. જો આટલું આપણને લાગે, હમણાં એક અમને પુસ્તક આપ્યું, ઓલા પાલા પપ્પાજી આવ્યા હતા ને, એને સંકેતનું સરનામું, એમાં પુસ્તકની બે ચાર કોપી નીચે આપી છે એટલે જોવો તો જોજો. ભગવાન મહાવીરનું ચિત્રપટ છે, એમાં લખ્યું છે કે છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી શ્રીમદ રાજચંદ્રજીના પ્રત્યક્ષ સદગુરુ, એમ લખ્યું છે. પ્રત્યક્ષ સદગુરુ લખ્યું છે. કૃપાળુદેવને અને મહાવીરને કેટલા વર્ષનું અંતર? 2600 વર્ષનું. મહાવીર અશરીરી અવસ્થામાં સિદ્ધ છે, કૃપાળુદેવ દેહ દશામાં હતા, છતાં એને પ્રત્યક્ષ શબ્દ મૂક્યો. અર્થ સમજાય છે કાંઈ હવે? કે કૃપાળુદેવને મહાવીર પ્રત્યક્ષ હતા. હવે જો કૃપાળુદેવને મહાવીર એના પ્રત્યક્ષ ગુરુ હતા તો 150 વર્ષ પહેલા થયેલા કૃપાળુદેવ આપણા પ્રત્યક્ષ ગુરુ ખરા કે નહીં? દોઢસો વર્ષ પહેલા થયેલા શ્રીમદ રાજચંદ્ર દેવ, જેના વચનો આપણા હાથમાં છે, જેને હાથે લખેલા છે. મહાવીરને તો કોઈ મહાવીરે લખાણ કર્યું નથી, તોય કૃપાળુદેવને એના વચનો માત્ર શ્રવણથી શ્રી તીર્થંકર આમ કહેતા હતા. એ પ્રત્યક્ષ ગુરુ જો હોય મહાવીરના, મહાવીર એમના પ્રત્યક્ષ ગુરુ હોય, 150 વર્ષ પહેલા થયેલા કૃપાળુદેવ જેને હાથે લખેલો બોધ આપણને આપ્યો છે, એ આપણા પ્રત્યક્ષ ગુરુ ખરા કે નહીં? અને તોય એમ કે પ્રત્યક્ષ તો જોયો. લ્યો, આને મૂર્ખાને શું કહેવું? આ નમૂનાઓ બધા એટલા પડ્યા છે આપણે ત્યાં કે જેનો કોઈ પાર નથી. હવે આટલું ઘોર જ્યાં અજ્ઞાન હોય કે અર્થો કેમ કરવો, અર્થઘટન કેમ કરવું, ત્યાં આ મુક્તિના માર્ગમાં ક્યાં પદાર્પણ કરવું? ચેતના જાગૃત થતી નથી, જ્ઞાન જાગતું નથી, અને પ્રભુશ્રીની વાણી કહીએ તો જીવનું પાણી ભભૂકતું નથી, એમાં આ બધી વાત છે. ઢીરો ડપ થઈને પડ્યો છે, એને સંસારની માયામાં છે, ખરેખર એને સંસારનો રાગ છે અને સંસારના બંધનોમાં એ જોડે. એને મુક્ત થવાની હજી સાચી જિજ્ઞાસા, બ્રહ્મી વેદના નથી એની, તલસાટ નથી, તમન્ના નથી. વાત આવી જાય ક્યારેક જીવનમાં દુઃખી થાય ને, કોકે કંઈક કીધું હોય તેથી એનો પરમાર્થ જોરમાં હોય, બળ્યો આ સંસાર કાંઈ હરા કાંઈ હારાવાટ નથી. આજે હારાવાટ નથી ને, કાલ તો હતી અને કાલ પાછી થશે. ચાલો, હે, એટલે સંસારની અપેક્ષાએ જ એને મોક્ષ જોઈએ છે. સંસાર છૂટે ને મોક્ષ એમ નહીં, સંસાર રીએ એ સરખો રીએ, અનુકૂળ રીએ અને મોક્ષ વિશેષ અવસ્થા.